મોટા નિમિત્ત હોય. આપણે આજે સૂર્યમંડળો ની વાત કરી, એમાં બીજા સૂર્યમંડળ માં ચાલી જાય અનુભવી નિમિત્ત હોય તો ત્યાં જાય ત્યારે પેલો જેની જોડે સંપર્ક સાધે એ માણસે એનો ખ્યાલ આવે,
એને માણસ નહીં ખ્યાલ આવે છે. સરખે સરખે ભૂમિકા ના હોય તો ખ્યાલ આવી જાય, અને સરખે સરખે ભૂમિકા ના હોવાની એકબીજા સાથે રસ્તામાં એકબીજા સાથે ચાલતા હોય અથવા બીજા પસાર થતા હોય તો નહીં કશું સમજણ પડે. નિમિત્ત હોય તો એકબીજાને મળે ને એમનાથી સમજણ પડે, એને નિમિત્ત હોય તો નહીં. સંસાર વ્યવહારમાં પણ સાહેબ આપણે કોઈનો ખપ હોય છે તો બોલાવીએ છીએ ને, બાકી આમ ચાલ્યા જતા આવીએ, એકબીજાને ઓળખતા આવીએ, બહુ પરિચય હોય તો નમસ્તે કરીએ બે હાથ જોડીને, કેમ છો કેમ નહીં ભાઈ, એનાથી વધારે તેમ પૂછીએ, કેમ ભાઈ કેમ છો, આમ બધું ઠીક છે, ઘેર બધા સુખી છે, એમ બહુ તો પૂછીએ. બહુ સંબંધ હોય તો એ બધા સાહેબજી કરી દઈએ, અને બીજા સામાન્ય હોય તો કંઈ જતા હતા પૂછીએ નહીં એને. તો સંબંધની ડેપ્થનેસ ઉપર આધાર છે આ બધાનો, એના ઉપરથી આપણે બુદ્ધિથી વિચારીએ તો સંબંધની ડેપ્થનેસ ભગવાનની સાથેનો સંબંધ એવો ઊંડામાં ઊંડો ખરેખરો જાગે, અને પેલા સામા માણસ ને પણ એવું થયેલું હોય અને બંને નિમિત્ત હોય તો એકબીજાની સાથે એકબીજાને જાણી શકે, ઓળખી શકે, બાકી નહીં ઓળખી શકે. આરંભ નથી, હતું પેલા પણ હતું, પરિસ્થિતિ જુદા પ્રકારની હતી, એની ડેવલપમેન્ટ જુદા પ્રકારની હતી, એ બધો હતો ફેરફાર. આવું નવું આજ છે તેવું તે વખત હતું એમ નહીં, એટલે પ્રકાર જુદો, પણ પહેલા પણ હતું કરું, હાલ પણ છે, પછીથી પણ રહે છે. અને બીજું એક મુખ્ય આપણે સમજતા નથી, એટલે સમજતા નથી એટલે આપણી કોન્શિયસનેસ માં રહેતું નથી કે ફેરફાર ઇઝ એસેન્શિયલ. ફેરફાર આપણા જીવનમાં છે જ, આપણે એકલાના જીવનમાં નહીં, આખા સમાજના જીવનમાં ને પ્રતિના જીવનમાં પણ ફેરફાર, સ્થૂળ પ્રતિ છે એના જીવનમાં પણ ફેરફાર છે. એ જો આપણે રિયાલિટી તરીકે સ્વીકારી લઈએ તો ફેરફાર થાય તો ભાઈ થાય તો કાયદો છે, એમાં આપણી બુદ્ધિ ત્યારે સ્વીકારી લે તો આપણને પછી બધા મન કે કઈ કશું વટવાય નહીં એમાં. શું આ તો કાયદો છે, રોજ આપણે ટટ્ટી જઈએ ત્યારે આપણે વિચારતા નથી કે ભાઈ તો કાયદો છે, જવા જવું જ જોઈએ, એવી રીતે આ ફેરફાર છે એ તો કાયદો છે, એમ થવાનું જ હતું, થવું જ જોઈએ, એમ કન્વિન્સન થઈ જાય. જયારે માત્ર બુદ્ધિથી કન્વિન્સન, બુદ્ધિથી જેટલી બુદ્ધિ એમ વિચારે તેથી કન્વિન્સન નહીં થાય, બુદ્ધિ થી કન્વિન્સન થાય તે વાત ખોટી છે. બુદ્ધિ પ્રાણ આમાં ત્રણ ભળે, કન્વિન્સન થવામાં બુદ્ધિ, બુદ્ધિ ફોરમોસ્ટ વિચાર કરે ઘડી, પણ એની જોડે પ્રાણ ને અહમ, આ ત્રણ ભેગા થાય ત્યાર પછી નક્કી થાય. એટલે આપણે કહીએ ખરા પણ એનું કન્વિન્સન હોય ને આપણને, બુદ્ધિ થી માનીએ ખરા બોલીએ ખરા, પણ એ કન્વિન્સન ના થયો ત્યાં સુધી નકામું પછી, કારણ કે એની હકીકત બીજી વખત આપણે તે પ્રમાણે વર્તીએ નહીં, વર્તાય નહીં આપણે તે પ્રમાણે, કયું હોય તે પ્રમાણે આપણા તે વર્તાય નહીં. કન્વિન્સન થાય ત્યારે થઈ તો થાય, એટલે કન્વિન્સન ત્રણ થી થાય, પેલું ઉગે મનમાં બુદ્ધિમાં, બુદ્ધિ પછી પ્રાણ એને ટચ થાય, અને પછી અહમ, બુદ્ધિ પ્રાણ અને અહમ ત્રણ થી થાય. પછી એમાં ચિત્ત તો માત્ર ગ્રહણ કરનારી વસ્તુ છે અને મન પછી એમાં જોડાય છે, એ વાત સાચી, પણ મન ને બહુ નોન એન્ટિટી ગણી લીધી છે આપણા પાંચમાં, અને આમ સામાન્ય રીતે આપણે મન ને બહુ જોડ આપીએ છીએ, મન ઉપર વિશેષ ભાર દઈએ છીએ. મેં પણ પહેલા શરૂ પર મન ઉપર લખ્યું હતું, પણ પછી મને લાગ્યું કે આ મારો વિચાર બરાબર નથી. મન પ્રિડામિનન્ટ નથી આપણા તત્વમાં, બુદ્ધિ અને પ્રાણ બે જ છે તત્વ. આપણે જો વિચારીએ આપણે સામાન્ય ભલે આપણે જો તત્વજ્ઞાનની વાત છોડી દો, માત્ર સામાન્ય માણસ તરીકે આપણે વિચારીએ તો આપણામાં બુદ્ધિ અને પ્રાણ બે તત્વ જ કામ કરે છે. બુદ્ધિ એટલે વિચારવાનું, પ્રૂવ્સ એન્ડ કોન્સ એન્ડ તર્ક અને દલીલ ના અને તે ને બધું, એ જે વિચારવાનું કામ જે કરે એ બુદ્ધિ છે. અને પ્રાણ તત્વ એટલે પછી બધી જ જે ક્રિયા બધી ફિલિંગ છે બધું આ છે તે કામ કરો, લોભ મોહ મદ મત્સર રાગ દ્વેષ, આ ખાવું પીવું ગમવું ના ગમવું ગમા અણગમા દ્વેષ, આ બધું પ્રાણ તત્વ છે. એટલે સંસાર વ્યવહારમાં બુદ્ધિ કરતા પ્રાણ તત્વ આગળ છે, બુદ્ધિ એની પાછળ છે પ્રાણ તત્વ કરતા. એટલે બે મોકરે છે આ સંસાર વ્યવહારમાં, પ્રાણ અને બુદ્ધિ. પછી એની સાથે અહમ ભળે છે, મન ભળે છે, જુદી વાત. પણ પહેલા મોખરે આ બે તત્વ, પ્રાણ તત્વ તેમાં સૌથી મોખરે આપણામાં, અને બુદ્ધિ અને એની સાથે છે. જો આધ્યાત્મિક માર્ગે જવું હોય છે તો એ પ્રાણ તત્વ ને મોડું પાડવું પડશે અને બુદ્ધિ ને મોડી પાડવી પડશે. તેની મેળે કઈ મોડા પડે નહીં, એની મેળે એ કઈ એમનો સ્વભાવ નથી. મેળે મોડા પડવાનો એમનો કઈ સ્વભાવ છે નહી. એમનો સ્વભાવ તો પ્રકૃતિનો જે ગુણધર્મ છે એ પ્રમાણે વર્તવાનો છે. એટલે મોડા એમની મેળે તો પડી શકે નહીં પોસિબલ. કારણ કે બળજબરી એના પર કરશો તમે, કારણ કે બળજબરી પણ નહીં કરવાની. બળજબરી કરો તો બગડે ઉઠું. કારણ કે બળજબરી કરવાની નહીં અને પાછા એમના સ્વભાવને પલટાવવાની વાત કરવી જેવી કોન્ટ્રાડિક્શન લાગે છે. તેના બી કોન્ટ્રાડિક્શન નથી. પ્રેક્ટિસ કરો, અનુભવ તમે કરી જુઓ કે પહેલાં તો તમને પ્રકૃતિથી કોઈ ઉચ્ચ પ્રકારના કોઈ તત્વને માટે તમને એમ્બિશન અથવા તો એવી મહત્વાકાંક્ષા જાગવી જોઈએ. દરેક જાગવી જોઈએ, તાલાવેલી જાગવી જોઈએ. એ જાગે અને પછી તમે એનો અભ્યાસ કરતા રહો અને અભ્યાસના કાળ વધતો જાય જેમ જેમ તેમ તેમ આનો તમને આની મદદ મળતી પણ તમને અનુભવાય છે. કારણ કે બુદ્ધિ ને પ્રાણ તત્વ એ માત્ર પ્રકૃતિ એકલાને જ વળગેલા નથી, એનો સંબંધ ચેતન તત્વ સાથે પણ છે. પણ ચેતનને આપણે કદાચ કામમાં લેતા જ નથી, ગણકારતા જ નથી. જાણે કે એઝ ઇઝ નોન એક્ઝિસ્ટન્સ, જાણે કે છે જ નહીં, એ રીતે જીવનમાં આપણે વર્તીએ છીએ. એટલે પછી પેલું પ્રાણ તત્વ અને બુદ્ધિ તત્વ એ એની સાથે વળગેલા આપણને લાગતા નથી. પણ ખરી રીતે બુદ્ધિ અને પ્રાણ એ ચેતન તત્વની સાથે એને સંકળામણ છે, સંકળાયેલા છે. એટલે જ્યારે જ્યારે આપણે પછી આ વિશે આગળ મનન ચિંતન કરતા અને આ રસ્તે જતા જઈએ છીએ તેમ તેમ આ મન આપણે બુદ્ધિ અને પ્રાણ તત્વ એ આપણને મદદ કરનારા થઈ પડે છે. કારણ કે એ પણ એમાં ફોર્મો જ છે, એમાં પણ પ્રકૃતિના ક્ષેત્રમાં પણ એ ફોર્મો જ છે અને ડિવિનિટીના ક્ષેત્રમાં પણ એ બંને ફોર્મો જ છે, બુદ્ધિ ને પ્રાણ બંને. પછી જયારે વિવેક જાગે આપણામાં ત્યારે અહમ થી કરીને આપણે ઊંધે માર્ગે જતા આઈએ, પ્રકૃતિના માર્ગે જતા આઈએ ત્યારે પેલું વિવેક છે તે આપણને કે નો ધીસ ઇઝ નોટ ધ રાઈટ પાથ. તારો જે આદર્શ છે તે તો આ જ એમ આપણને સમજાવે દીદી, ત્યારે આમ પછી તે રસ્તે જાય. પછી એને જે ટેવ પડેલી છે આખરે બધા પાંચે પાંચ તત્વને, મન બુદ્ધિ ચિત્ત પ્રાણ ને એ પ્રકારને આદિ નહીં, કેટલાય જન્મોની એને આજે પ્રેક્ટિસ પડેલી છે. તે પ્રેક્ટિસ પ્રમાણે જ બીજા ચાલે એમાં એમને દૂર નથી કઈ. ત્યારે એને વિવેક સમજાય, વિવેક થી સમજાવીને તટસ્થ આપણી પ્રગતિ હોય. એટલે બેની સાથે એકલું વિવેક જાગ્યો હોય અને તટસ્થા ના હોય તો ના ચાલે. તમારું વિવેક જાગ્યો હોય તો તમને ડિસ્ક્રિમિનેટ કરી આપે, તો તટસ્થા જાગી ના હોય તો પેલામાં તમે ભળી જાઓ. તટસ્થા જાગે તો તમે એનાથી વિવેલા રહી શકો, એમાં ભળી ના જઈ શકો સંપૂર્ણ. અને તટસ્થાથી આગલું સમત્વ, એનાથી આગલી સ્થિતિ વિકાસની. સમજવો જાગે ત્યારે તો પછી વાંધો નહીં, કોઈ જાત નહીં, પછી શક્ય જ નહીં. બરોબર, પ્રકૃતિના ક્ષેત્રમાં વૃત્તિ જાગે તો પણ તમે ભરી ના શકો એવી સ્થિતિ આવી છે. સમત્વમાં આવી છે, સમત્વને યોગ કહેલો છે શાસ્ત્રમાં. તો
યોગ
યોગ યોગ એટલે કે એની સાથે જોઈન્ટ થઈ ગયો, એક થઈ ગયો
સમત્વની જોડે જોડે.
હા, ચેતન છે તે બધામાં ભળેલું છે, કઈ કશામાં નથી એમ નથી. હવે એ જો એનામાં સમત્વ ના હોય તો પંચાત થાય, તો બધામાં ભળ્યા છતાં નોકા રહેવાને માટે સમત્વ ઇસન છે. બધામાં ભળેલા હોવા હોવા છતાં જો સમત્વ ના હોય તો તીતી રૂપ તમે થઈ જાઓ. તીતી રૂપ નથી થતો, એ ભળેલો હોવા છતાં, એ બળદ ની સાથે ભળેલો હોવા છતાં એ બળદ જેવો નતો થતો. ભગવાન કે ચેતન તત્વ અથવા તો ગમે તેનું કોઈ નામ આપો આપણે, તે એવો નથી થઈ જતો. એમાં ભળ્યો છે ખરો, પણ એ જ થઈ જતો નથી સંપૂર્ણ, એ સમત્વને લીધે. એ તો તદ્રુપ થાય છે કરો, કોક ચેતન તત્વ સંપૂર્ણ તદ્રુપ નથી થતો એમ પણ નહીં. તદ્રુપ થાય છે ત્યારે તેના ગુણધર્મ જાણે છે. આ ગુણધર્મ જાણવાની રીત આપણા અસલના લોકો જાણતા હતા. ત્યાં ઋષિ મુનિઓએ અચારક ને સુશ્રુતે આ બધા આયુર્વેદ ના ગ્રંથ લખ્યા ને એક જાન ના કેટલા બધા ગુણધર્મ વર્ણવ્યા અંદર. હવે આજે આટલી બધી આપણી પાસે સાયન્સ ની આપણી પાસે શક્તિ છે જાણવાની, કોઈ જાન ના કઈ કશાના ગુણધર્મ જાણતા, તો એક જાન ના ગુણધર્મ જાણતા કેટલો બધો વખત લાગે આ કાળમાં. પણ દરેક માણસે કેટલી બધી વનસ્પતિ સુમાર વગર ની વનસ્પતિ, એ બધા એના ગુણધર્મ એને વર્ણવ્યા છે અંદર. આજે એને ખોટું ફાડી કોઈ શકતું નથી, હકીકતની વાત. ત્યારે એ ગુણધર્મ એને તાદાત્મ્યને લીધે, એની સાથે એ તુલસીની સાથે તુલસી રૂપ થઈ ગયા, એની સાથે તાદાત્મ્ય થયા અને એનો ગુણધર્મ જાણી લીધો. એવી રીતે અનુભવી પુરુષો પણ એમ જ કરતા હોય છે, એમ જ એમને એમ થતું હોય છે. કરતા હોય છે શબ્દ મારો ખોટો, કારણ કે કરતા એફર્ટ આવ્યો. હા, એમાં એફર્ટ લેસનું કામ છે અનુભવમાં. ત્યારે એ જયારે તાદાત્મ્ય થાય ત્યારે એ ગુણધર્મ જાણી લે આપમેળે, એનો સ્વભાવ એની પ્રકૃતિ બધું જ, એનાથી જાણવા જવું ના પડે અથવા જાણવાનો એનો એફર્ટ પણ નથી. એટલે આયુર્વેદ પણ એવી રીતે શોધાયેલું, જ્યોતિષ શાસ્ત્ર પણ એવી રીતે શોધાયેલું. એ તો અત્યારે અતિશયોક્તિ થઈ ગઈ, બાકી મૂળમાં શાસ્ત્ર તરીકે બધું સાચું છે.
પુરુષાર્થ એનાથી પર છે, એટલું
પુરુષાર્થ છે. બદલી શકાય છે,